એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું ફરી સ્વાગત છે. હું છું આપનો યજમાન અને આજે આપણી સાથે છે આ રસપ્રદ વિષયના નિષ્ણાત.
સૌને નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે કદાચ આપણા બધાના જીવનને સીધી રીતે સ્પર્શે છે. મેથ્યુ વોકરનું પુસ્તક વાય વી સ્લીપ, એટલે કે આપણે શા માટે સૂઈએ છીએ.
હા, સાચી વાત છે. આજકાલની જે લાઇફસ્ટાઇલ છે ને, ભાગદોડ ભરેલી જિંદગીમાં રાત્રે મોડા સુધી જાગવું, ઓછી ઊંઘ લેવી, આ બધું એમ કે સામાન્ય જેવું થઈ ગયું છે. ઘણા લોકો તો એમ પણ માને છે કે ઓછી ઊંઘ એટલે વધુ મહેનત સફળતાની નિશાની ગણે.
હા, બરાબર. અને એટલે જ મને લાગે છે કે આ પુસ્તક વધારે મહત્વનું બની જાય છે, કારણ કે લેખક મેથ્યુ વોકર એ સ્પષ્ટ ચેતવણી આપે છે કે આ કોઈ ગર્વ લેવા જેવી વાત નથી,
બિલકુલ નહીં,
પણ એક જાતનો ઓછી ઊંઘનો રોગચાળો છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે.
ખરેખર આ પુસ્તક આપણને ઊંઘને ખાલી થાક ઉતારવાની ક્રિયા તરીકે નહીં જોવાનું કહે છે, પણ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એક અત્યંત જરૂરી, એમ કે બિન વાટાઘાટ પાત્ર જૈવિક અનિવાર્યતા તરીકે જોવાની અપીલ કરે છે.
બિન વાટાઘાટ પાત્ર,
હા,
એટલે કે નોન નેગોશિયેબલ.
હા, બરાબર. તો ચાલો આજે ઊંઘના આ વિજ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. પણ પહેલા એ જાણીએ કે આ લેખક કોણ છે, મેથ્યુ વોકર, અને ઊંઘ વિશે એમના વિચારો આટલા પ્રભાવશાળી કેમ ગણાય છે?
જરૂર. જુઓ, મેથ્યુ વોકર એક જાણીતા બ્રિટિશ અમેરિકન ન્યુરોસાયન્ટિસ્ટ છે, એટલે કે ચેતાતંત્ર વિજ્ઞાની.
ઓકે.
અત્યારે તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાં ન્યુરોસાયન્સ અને સાયકોલોજીના પ્રોફેસર છે. અને રસપ્રદ વાત એ છે કે એમણે ત્યાં સેન્ટર ફોર હ્યુમન સ્લીપ સાયન્સ, એટલે કે માનવ ઊંઘ વિજ્ઞાન કેન્દ્ર, એની સ્થાપના કરી છે અને એના ડાયરેક્ટર પણ છે.
ઓહો, મતલબ કે ઊંઘ એ જ એમનો મુખ્ય વિષય છે, પૂરેપૂરું ધ્યાન એના પર.
હા, ખરેખર. એમણે લંડનથી ન્યુરોફિઝિયોલોજીમાં પીએચડી કરી છે અને લગભગ 2 દાયકાથી, એનાથી પણ વધુ સમયથી, ઊંઘ પર જ સંશોધન કરી રહ્યા છે. 100 કરતાં પણ વધુ વૈજ્ઞાનિક લેખો પ્રકાશિત કર્યા છે અને પહેલા હાર્વર્ડ મેડિકલ સ્કૂલ જેવી મોટી સંસ્થાઓમાં પણ પ્રોફેસર રહી ચૂક્યા છે.
પણ ઘણા લોકો ઊંઘ વિશે લખે છે, બોલે છે, તો વોકરની વાતમાં શું ખાસ છે? એમનો દ્રષ્ટિકોણ કેમ અલગ પડે?
સારો સવાલ છે. જુઓ, વોકરની ખાસિયત એ છે કે એ ખાલી ઊંઘના ફાયદા નથી ગણાવતા, એ ઊંઘ પાછળનું જે જટિલ વિજ્ઞાન છે ને, જે મિકેનિઝમ છે, એને ખૂબ ઊંડાણપૂર્વક સમજે છે અને પોતે એમાં સંશોધન કરે છે. એટલે એ ખાલી રિપોર્ટર નથી, એ પોતે જ એક્સપર્ટ છે.
અચ્છા, એટલે એમને ફર્સ્ટ હેન્ડ નોલેજ છે.
બરાબર. અને સૌથી મોટી વાત, આટલી ગહન વૈજ્ઞાનિક માહિતીને પણ એ સામાન્ય માણસ સમજી શકે એવી સરળ અને રસપ્રદ ભાષામાં રજૂ કરી શકે છે, એ એમની આવડત છે.
સરસ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ વાય વી સ્લીપ પુસ્તક શું કહેવા માંગે છે, એનો સાર શું છે?
પુસ્તકનો જે મૂળભૂત વિચાર છે ને, એ એકદમ સ્પષ્ટ છે અને કદાચ ક્રાંતિકારી પણ કહી શકાય. એ કહે છે કે ઊંઘ એ કોઈ લક્ઝરી નથી કે સમયનો બગાડ નથી, પણ એ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સૌથી અગત્યનું પાસું છે. વોકરની મુખ્ય દલીલ એ છે કે રોજ રાત્રે પૂરતી ઊંઘ લેવી એ આપણા શરીર અને મગજને રીસેટ કરવાની,
રીસેટ
એટલે કે તાજગી આપવાની, જે કંઈ ઘસારો થયો હોય એનું સમારકામ કરવાની સૌથી શક્તિશાળી રીત છે.
પણ આપણે ક્યાં એવું કરીએ છીએ? આપણી લાઇફસ્ટાઇલ જુઓ, મોડી રાતની પાર્ટીઓ, મોડે સુધી કામ, સતત સ્ક્રીન સામે.
બસ એ જ મુદ્દો વોકર ઉઠાવે છે. પુસ્તક કહે છે કે આપણા આધુનિક સમાજે આપણી અમુક માન્યતાઓ છે ને, કે ઓછી ઊંઘ એટલે વધુ મહેનત.
હા હા, એવું મનાય છે.
આપણી ટેકનોલોજી છે, મોબાઈલ, લેપટોપ, ટીવી, આપણી જીવનશૈલી છે, શિફ્ટ વર્ક, લાંબા કામના કલાકો, આ બધાએ મળીને ઊંઘ જેવી કુદરતી અને અત્યંત જરૂરી જૈવિક પ્રક્રિયાને ખૂબ જ નબળી પાડી દીધી છે.
પણ એક સવાલ મનમાં ઊભો થાય છે કે ઉત્ક્રાંતિએ, ઇવોલ્યુશને આટલી બધી પ્રજાતિઓમાં ઊંઘને શા માટે જાળવી રાખી? કારણ કે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે તો આપણે અસુરક્ષિત હોઈએ છીએ, શિકારીઓનો ભય રહે, સમય પણ જાય.
હા, ખૂબ જ મહત્વનો સવાલ છે અને પુસ્તક આનો જ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. વોકર સમજાવે છે કે ઊંઘ એ કોઈ નિષ્ક્રિય અવસ્થા નથી, એવું નથી કે બધું બંધ થઈ જાય.
અચ્છા.
ઉલટાનું, એ દરમિયાન આપણું મગજ અને શરીર ખૂબ જ મહત્વના કામ કરતા હોય છે. જેમ કે દિવસ દરમિયાન જે શીખ્યા હોઈએ એને યાદ રાખવું, એટલે કે મેમરી કન્સોલિડેશન. આપણી લાગણીઓનું નિયમન કરવું, ઇમોશનલ રેગ્યુલેશન. શરીરનું સમારકામ કરવું, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી અને નવી સમસ્યાઓના ઉકેલ માટે મગજને તૈયાર કરવું, આ બધું ઊંઘમાં થાય છે.
અને જો આ કામ બરાબર ન થાય તો, મતલબ કે જો પૂરતી ઊંઘ ન મળે તો
એના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. વોકર પુરાવાઓ સાથે કહે છે કે લાંબા સમય સુધી જો ઊંઘ ઓછી મળે ને, તો એ લગભગ દરેક મોટા અને ગંભીર રોગો સાથે જોડાયેલી છે.
દરેક મોટા રોગ? જેમ કે
અલ્ઝાઇમર, કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીઝ, ઓબેસિટી એટલે કે સ્થૂળતા, અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ પણ. આ કોઈ નાનીસૂની વાત નથી, આ એક મોટો જાહેર આરોગ્યનો પડકાર છે, એમ વોકર કહે છે.
બાપરે, આ તો ખરેખર ગંભીર વાત છે. એટલે પુસ્તકનો હેતુ ખાલી આપણને જગાડવાનો નથી, પણ આપણી આખી વિચારવાની રીત બદલવાનો છે.
એકદમ સાચું. વોકર એવું ઈચ્છે છે કે આપણે ઊંઘને એક વૈકલ્પિક પ્રવૃત્તિ તરીકે જોવાનું બંધ કરીએ. પેલું હોય ને, જો ટાઈમ મળશે તો સૂઈ લઈશું,
હા હા,
એના બદલે એને એક અનિવાર્ય જૈવિક જરૂરિયાત તરીકે જોઈએ. આપણે સૂવું જ પડશે. પુસ્તક એક રીતે વૈજ્ઞાનિક સંશોધનનો નિચોડ છે અને બીજી બાજુ સમાજને તાત્કાલિક પગલાં લેવા માટેનું આહ્વાન પણ છે. એ ઊંઘનું વિજ્ઞાન સમજાવે છે, એના ફાયદા, ઊંઘની કમીના નુકસાન, અને છેલ્લે વ્યક્તિગત અને સામાજિક સ્તરે શું ઉપાયો કરી શકાય, એ બધું જ આવરી લે છે.
ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે આ વસ્તુ જેને ઊંઘ કહેવાય છે. આમાં શું સમજાવ્યું છે? ઊંઘ કામ કઈ રીતે કરે છે?
હા, આ ભાગ ઊંઘના મૂળભૂત વિજ્ઞાન વિશે છે. પહેલી વાત એ કરે છે કે ઊંઘ સર્વવ્યાપી છે, લગભગ બધા જ પ્રાણીઓ સૂવે છે. પછી એ સમજાવે છે કે આપણી ઊંઘ જાગવાની જે આખી સાયકલ છે એ મુખ્યત્વે બે પરિબળો કંટ્રોલ કરે છે.
બે પરિબળો કયા કયા?
પહેલું છે સર્કેડિયન રિધમ. આને તમે આપણી બોડી ક્લોક કે શરીરની કુદરતી ઘડિયાળ કહી શકો.
ઓકે.
આ લગભગ 24 કલાકનું એક ચક્ર છે જે આપણા મગજમાં રહેલો એક નાનકડો હિસ્સો સુપ્રાકાયાઝમેટિક ન્યુક્લિયસ નિયંત્રિત કરે છે. અને આ ઘડિયાળ મુખ્યત્વે પ્રકાશથી સેટ થાય છે. એ નક્કી કરે છે કે આપણે ક્યારે જાગૃત અનુભવીએ અને ક્યારે ઊંઘ આવે.
અને બીજું પરિબળ?
બીજું છે ઊંઘનું દબાણ, સ્લીપ પ્રેશર. અને એમ સમજો કે જેમ જેમ આપણે દિવસ દરમિયાન જાગતા રહીએ છીએ, તેમ તેમ આપણા મગજમાં એડેનોસિન નામનું એક કેમિકલ જમા થતું જાય છે.
એડેનોસિન?
હા, અને થાકનું કેમિકલ કહી શકાય. જેટલું વધુ એડેનોસિન ભેગું થાય, એટલું જ આપણને સૂવાનું દબાણ વધે. અને રાત્રે જ્યારે આપણે સૂઈએ ત્યારે મગજ આ એડેનોસિનને સાફ કરી નાખે છે, એટલે સવારે આપણે ફ્રેશ ઉઠીએ છીએ.
અચ્છા, એટલે જ કદાચ પેલી ચા કોફી પીએ એટલે ઊંઘ ઉડી જાય છે. એ આ એડેનોસિન સાથે કંઈક કરે છે.
બરાબર પકડ્યું. કેફીન બહુ ચાલાક છે. એ મગજમાં જઈને એડેનોસિન જ્યાં ચોંટવાનું હોય ને, એ રિસેપ્ટરને જ બ્લોક કરી દે છે.
ઓહ,
એટલે મગજને સિગ્નલ જ નથી મળતો કે એડેનોસિન જમા થયું છે. એટલે આપણને લાગે કે આપણે થાક્યા નથી, પણ હકીકતમાં તો એડેનોસિન બનતું જ રહે છે અને જમા પણ થતું રહે છે.
બાપરે, આ તો જાણવા જેવું છે. પુસ્તક ઊંઘના જુદા જુદા તબક્કાઓની પણ વાત કરે છે. NREM અને REM, એ શું છે?
હા, આપણી ઊંઘ એકધારી નથી હોતી. એ મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચાયેલી છે. NREM એટલે કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ, અને REM રેપિડ આઈ મૂવમેન્ટ. આખી રાત દરમિયાન આપણે લગભગ દર 90 મિનિટે આ બંને તબક્કાઓના ચક્રમાંથી પસાર થતા રહીએ છીએ.
પહેલા NREMની વાત કરીએ, એનું શું મહત્વ છે?
NREM ઊંઘ, અને ખાસ કરીને એનો જે ઊંડો તબક્કો છે જેને સ્લો વેવ સ્લીપ પણ કહેવાય, એ રાતના શરૂઆતના ભાગમાં વધારે આવે છે. આ તબક્કો મુખ્યત્વે શરીરના સમારકામ માટે, ગ્રોથ માટે, અને સૌથી અગત્યનું યાદાશક્તિ શક્તિને મજબૂત કરવા માટે છે.
યાદાશક્તિ શક્તિ કઈ રીતે?
આ દરમિયાન, દિવસ દરમિયાન જે નવી માહિતી આપણે શીખ્યા હોઈએ એ મગજના ટૂંકા ગાળાના સ્ટોરેજ હિપ્પોકેમ્પસમાંથી લાંબા ગાળાના સ્ટોરેજ કોર્ટેક્સમાં ટ્રાન્સફર થાય છે. જાણે કે મગજ અગત્યની ફાઇલોને વ્યવસ્થિત રીતે સેવ કરી રહ્યું હોય.
વાહ! અને REM ઊંઘ, જેમાં આપણે સપના જોઈએ છે?
હા, REM ઊંઘ રાતના પાછળના ભાગમાં, ખાસ કરીને સવાર થવા આવે ત્યારે વધુ હોય છે. આનું નામ જ રેપિડ આઈ મૂવમેન્ટ એટલે પડ્યું છે, કારણ કે આ દરમિયાન આપણી બંધ આંખોની અંદર કીકીઓ ઝડપથી હલનચલન કરતી હોય છે. આ સમય મગજ ખૂબ જ સક્રિય હોય છે, લગભગ જાગતા હોઈએ એવું જ, પણ આપણું શરીર એકદમ શિથિલ, જાણે લકવાગ્રસ્ત હોય એવું થઈ જાય છે, જેથી આપણે સપનામાં જે કરતા હોઈએ એ ખરેખર કરવા ન લાગીએ.
ઓ, એનું કારણ આ છે?
હા, અને આ REM ઊંઘ ભાવનાત્મક સંતુલન માટે, સમસ્યા ઉકેલવા માટે અને ખાસ કરીને સર્જનાત્મકતા માટે ખૂબ જ જરૂરી છે.
પુસ્તકમાં પેલી ક્રોનોટાઈપ્સની પણ વાત છે ને, સવારના વહેલા ઉઠનારા લાર્ક્સ અને રાતના મોડા સુનારા આઉલ્સ.
હા, બરાબર. આપણી બધાની ઊંઘ જાગવાની એક કુદરતી વૃત્તિ હોય છે, જે મોટા ભાગે આપણા જનીનો નક્કી કરે છે. કોઈ સવારના પંખી હોય તો કોઈ રાતના ઘુવડ. રસપ્રદ વાત એ છે કે ટીનેજર્સ એટલે કે કિશોરો કુદરતી રીતે જ મોડા સુનારા અને મોડા ઉઠનારા બની જાય છે, એટલે એમના માટે સવારે વહેલી સ્કૂલ જવું બાયોલોજીકલી અઘરું હોય છે.
હા, એ મુદ્દો પણ વોકર ઉઠાવે છે.
અને વૃદ્ધાવસ્થામાં ઊંડી NRM ઊંઘ ઘટતી જાય છે, જે કદાચ યાદશક્તિની તકલીફો સાથે જોડાયેલું હોઈ શકે.
આ તો થઈ ઊંઘ કઈ રીતે કામ કરે છે એની વાત, પણ પેલો મોટો સવાલ આપણે શા માટે સૂવું જોઈએ? પુસ્તકનો બીજો ભાગ આના પર જ છે ને, ઊંઘના ફાયદા શું છે?
હા, અને ફાયદા ખરેખર અઢળક છે. સૌથી પહેલો અને કદાચ સૌથી જાણીતો ફાયદો છે શીખવા અને યાદશક્તિ પર. વોકર બહુ ભારપૂર્વક કહે છે કે કંઈ પણ નવું શીખતા પહેલા સારી ઊંઘ લેવી જરૂરી છે.
પહેલા
કેમ? જેથી તમારું મગજ પેલી USB સ્ટિક જેવું નવી માહિતી ગ્રહણ કરવા માટે ખાલી અને તૈયાર હોય. અને શીખ્યા પછી તો ઊંઘ અનિવાર્ય જ છે, કારણ કે ઊંઘ દરમિયાન જે માહિતી મગજમાં પાકી થઈ છે, મજબૂત બને છે અને લાંબા સમય સુધી યાદ રહે છે.
ઓહ, એટલે પેલી આપણી જૂની માન્યતા કે આખી રાત જાગીને પરીક્ષાની તૈયારી કરવી, એ તો તદ્દન ખોટું થયું.
તદ્દન ખોટું. એનાથી કદાચ થોડું યાદ રહી જાય, પણ લાંબા ગાળે એ ટકે નહીં. વોકર પેલું ઉદાહરણ વાપરે છે. હિપ્પોકેમ્પસ ટૂંકા ગાળાની મેમરી એક નાની USB સ્ટિક જેવું છે. એની કેપેસિટી લિમિટેડ છે. દિવસ દરમિયાન એ ભરાઈ જાય, રાત્રે ઊંડી ઊંઘ એ ડેટાને મગજની મોટી હાર્ડ ડ્રાઈવ કોર્ટેક્સમાં ટ્રાન્સફર કરી દે છે અને USB સ્ટિકને ખાલી કરે છે. બીજા દિવસ માટે તૈયાર.
વાહ, શું સરસ સમજાવ્યું. અને આપણા ધ્યાન, એકાગ્રતા અને માનસિક સ્વાસ્થ્ય પર શું અસર પડે ઓછી ઊંઘની?
ખૂબ જ સીધી અને એમ કહી શકાય કે ગંભીર અસર. પુસ્તક કહે છે કે માત્ર એક રાતની ઓછી ઊંઘ, દાખલા તરીકે 6 કલાક કે એનાથી ઓછી ઊંઘ, પણ આપણી એકાગ્રતા અને રિએક્શન ટાઈમને એટલો ખરાબ કરી શકે છે જેટલો કાયદાકીય રીતે તમે નશામાં હો ત્યારે થાય.
શું વાત કરો છો, આટલું બધું?
હા, આ ખૂબ જ ચોંકાવનારું તારણ છે. અને જો આ ઓછી ઊંઘ લાંબા સમય સુધી ચાલે ને, તો એ આપણા મગજનું જે ભાવનાત્મક કેન્દ્ર છે એમિગડાલા, એને ઓવરએક્ટિવ બનાવી દે છે.
એનાથી શું થાય?
એનાથી આપણે નાની નાની વાતોમાં વધુ પડતા ભાવુક થઈ જઈએ, વધુ ગુસ્સે થઈ શકીએ, વધુ ચિંતા અનુભવીએ અને લાંબા ગાળે ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે.
અચ્છા, હવે શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ. શું ઊંઘ આપણને બીમારીઓથી બચાવવામાં ખરેખર મદદ કરે છે?
ચોક્કસપણે. અને આ કદાચ પુસ્તકનો સૌથી ભયાવહ અને મહત્વનો સંદેશ છે. દાખલા તરીકે અલ્ઝાઇમર રોગ લો. વોકર સમજાવે છે કે આપણી ઊંડી NRM ઊંઘ દરમિયાન મગજમાં એક ખાસ સફાઈ સિસ્ટમ ચાલુ થાય છે. એને ગ્લેમ્ફેટિક સિસ્ટમ કહે છે.
ગ્લેમ્ફેટિક સિસ્ટમ?
હા, આ સિસ્ટમ મગજમાંથી બીટા એમિલોઇડ જેવા ઝેરી પ્રોટીનનો કચરો સાફ કરે છે. આ બીટા એમિલોઇડ અલ્ઝાઇમર થવામાં મોટો ભાગ ભજવે છે. જો આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો આ સફાઈ બરાબર થતી નથી અને આ કચરો મગજમાં જમા થતો રહે છે.
ઓ માય ગોડ! અને આપણી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી, એના પર શું અસર છે?
એના પર પણ જબરદસ્ત અસર છે. વોકરનું સંશોધન તો ત્યાં સુધી કહે છે કે માત્ર એક રાત તમે 4-5 કલાકની ઊંઘ લો ને તો તમારા શરીરમાં કેન્સર સામે લડતા જે કુદરતી કિલર કોષો, નેચરલ કિલર એનકે સેલ્સ છે, એમની પ્રવૃત્તિ 70% જેટલી ઘટી જાય છે.
70%? ફક્ત એક રાત ઓછી ઊંઘવાથી? આ તો અવિશ્વસનીય લાગે છે.
હા, પણ આ વૈજ્ઞાનિક તથ્ય છે. એવી જ રીતે ઊંઘની કમી હૃદયરોગનું જોખમ વધારે છે, એ બ્લડ પ્રેશર વધારે છે, સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધારે છે. વોકર પેલું ડેલાઇટ સેવિંગ ટાઈમનું ઉદાહરણ આપે છે કે જ્યારે ઘડિયાળ આગળ વધે અને લોકોને 1 કલાક ઓછી ઊંઘ મળે ત્યારે બીજા દિવસે હાર્ટ એટેકના કેસ વધી જાય છે, અને જ્યારે ઘડિયાળ પાછળ જાય અને 1 કલાક વધુ ઊંઘ મળે ત્યારે કેસ ઘટે છે.
અદ્ભુત!
અને છેલ્લે આપણું મેટાબોલિઝમ, એટલે કે પાચન અને ઉર્જા વપરાશની ક્રિયા, ઊંઘની કમી એને પણ ખોરવી નાખે છે. એ ભૂખ લગાડનાર હોર્મોન ગ્રેલિનને વધારે છે અને પેટ ભરાઈ ગયાનો સંકેત આપનાર હોર્મોન લેપ્ટિનને ઘટાડે છે.
ઓ, એટલે જ કદાચ મોડી રાત્રે જાગતા હોઈએ ત્યારે વધુ ભૂખ લાગે ને કંઈક ગળ્યું કે તળેલું ખાવાનું મન થાય.
બરાબર! અને આનાથી વજન વધે છે, સ્થૂળતા આવે છે અને લાંબા ગાળે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ વધે છે.
બાપરે! આ બધું સાંભળીને તો એમ જ લાગે છે કે ઊંઘ ખરેખર એક સુપર પાવર છે જેને આપણે અવગણી રહ્યા છીએ. પુસ્તકનો 3જો ભાગ સપનાઓ વિશે છે. આપણે કેવી રીતે અને શા માટે સ્વપ્ન જોઈએ છીએ? શું સપનાનો પણ કોઈ હેતુ છે કે એમને જ આવે છે?
વોકર કહે છે કે સપનાનો ચોક્કસ હેતુ છે. એ ખાલી અસ્તવ્યસ્ત વિચારો નથી. REM ઊંઘ દરમિયાન આપણું મગજ બહુ અલગ રીતે કામ કરતું હોય છે. જે લાગણીઓ સાથે જોડાયેલા ભાગો છે, દૃશ્યો સાથે જોડાયેલા ભાગો છે, એ બધા ખૂબ સક્રિય હોય છે. પણ જે તર્ક કરનારો ભાગ છે ને, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એ પ્રમાણમાં શાંત હોય છે.
તો આનો ફાયદો શું?
વોકર એક બહુ રસપ્રદ થિયરી આપે છે. સપના જોવું એ એક પ્રકારની રાતોરાત ઉપચાર જેવું છે.
ઉપચાર, થેરાપી?
હા. REM ઊંઘ દરમિયાન મગજ દિવસ દરમિયાન બનેલા તણાવપૂર્ણ કે ભાવનાત્મક અનુભવોને ફરીથી પ્રોસેસ કરે છે. પણ મહત્વની વાત એ છે કે આ સમયે તણાવ પેદા કરતું કેમિકલ નોરએડ્રેનાલિન મગજમાં હોતું નથી.
ઓહ!
એટલે મગજ એ ખરાબ યાદો પર કામ તો કરે છે, પણ એની સાથે જોડાયેલી જે તીવ્ર લાગણીઓ છે, જે ડંખ છે, એને કાઢી નાખે છે. આ રીતે આપણને ભાવનાત્મક આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
વાહ, આ તો અદ્ભુત વાત છે.
અને બીજું, REM ઊંઘ સર્જનાત્મકતા વધારે છે. એ મગજમાં રહેલી જુદી જુદી માહિતીઓ વચ્ચે અણધાર્યા કનેક્શન બનાવે છે. એટલે ઘણીવાર કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ આપણને સપનામાં મળી જાય છે. ઇતિહાસમાં આવા ઘણા દાખલા છે.
ખૂબ સરસ! હવે આપણે છેલ્લા ભાગ તરફ જઈએ, ઊંઘની ગોળીઓથી સમાજ પરિવર્તન સુધી. આ ભાગ શું કહે છે? ઊંઘની સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે હશે, ખરું ને?
હા, બરાબર. આ ભાગમાં અનિદ્રા, સ્લીપ એપનિયા જેવી સામાન્ય ઊંઘની તકલીફોની વાત છે, અને ખાસ કરીને ઊંઘની ગોળીઓ પર એક મહત્વની ટિપ્પણી છે.
હા, એ બહુ કોમન છે. ઘણા લોકો ઊંઘ ના આવે એટલે ગોળીઓ લેતા હોય છે. તો શું એ બરાબર છે?
વોકર એની સખત શબ્દોમાં ટીકા કરે છે. એ કહે છે કે મોટાભાગની જે ઊંઘની ગોળીઓ છે ને, એ ખરેખર કુદરતી ઊંઘ નથી આપતી. એ તો એક પ્રકારનું સિડેશન છે, એટલે કે ઘેન ચડાવે છે.
ઓહો, તો એ ઊંઘ નથી?
ના, દેખાવમાં લાગે કે વ્યક્તિ સૂઈ ગઈ છે, પણ એ ઊંઘમાં જે કુદરતી ઊંઘના ફાયદા છે, પેલી યાદાશ્ત મજબૂત થવી, મગજની સફાઈ થવી, ભાવનાત્મક સંતુલન, એ કંઈ જ મળતું નથી. ઉલટાનું એના પોતાના જોખમો છે અને લાંબા ગાળે નુકસાન કરી શકે છે.
તો પછી શું કરવું? અને આપણી ઊંઘના દુશ્મનો કોણ છે આજના જમાનામાં? પુસ્તક એના વિશે શું કહે છે?
હા, પુસ્તક ઘણા ઊંઘના ચોર ગણાવે છે. જેમ કે પહેલું, સ્ક્રીનનો વાદળી પ્રકાશ, મોબાઈલ, ટીવી, લેપટોપમાંથી નીકળતો બ્લુ લાઇટ ઊંઘ લાવનાર હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનને દબાવી દે છે, એટલે ઊંઘાવવામાં મોડું થાય. બીજું કેફીન. બપોર પછી લીધેલી ચા કે કોફી પણ રાતની ઊંઘ બગાડી શકે છે. એની અસર 6-8 કલાક સુધી રહી શકે છે. ત્રીજું આલ્કોહોલ. ઘણા માને છે કે દારૂ પીવાથી ઊંઘ સારી આવે. શરૂઆતમાં કદાચ આવે, પણ પછી એ ઊંઘને ટુકડાઓમાં વહેંચી નાખે છે અને ખાસ કરીને REM ઊંઘને સખત રીતે દબાવી દે છે. ચોથું તાપમાન. સૂવા માટે થોડું ઠંડુ વાતાવરણ, લગભગ 18-20 ડિગ્રી સેલ્સિયસ, વધુ સારું છે. ગરમીમાં ઊંઘ બરાબર નથી આવતી. પાંચમું કામકાજની સંસ્કૃતિ અને માન્યતાઓ. પહેલાં ઓછી ઊંઘ એટલે વધુ કામવાળા વિચારો અને લાંબા કલાકો સુધી કામ કરવાની પ્રથા.
આ બધી સમસ્યાઓ જોઈએ તો લાગે છે કે ખાલી આપણે પોતે પ્રયત્ન કરીએ પૂરતું નથી, કંઈક મોટો બદલાવ જોઈએ.
બિલકુલ. વોકર એ જ કહે છે, વ્યક્તિગત સ્તરે સારી આદતો કેળવવી, જેને સ્લીપ હાઇજીન કહે છે, એ તો જરૂરી છે જ, પણ સાથે સાથે સામાજિક અને સરકારી સ્તરે પણ ફેરફારોની જરૂર છે.
જેમ કે
કિશોરો માટે સ્કૂલનો સમય થોડો મોડો શરૂ કરવો, ઓફિસોમાં કામના કલાકોમાં થોડી ફ્લેક્સિબિલિટી લાવવી જેથી લોકો પોતાની બોડી ક્લોક મુજબ કામ કરી શકે, અને ડોક્ટરોને પણ ઊંઘના મહત્વ વિશે વધુ ભણાવવાની જરૂર છે જેથી એ દર્દીઓને સાચી સલાહ આપી શકે.
ખરેખર આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ઊંઘ કેટલી બધી મહત્વની છે. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ફરી એકવાર યાદ કરવા હોય તો કયા કયા મુદ્દાઓ પર ભાર મૂકીશું?
ચોક્કસ. કેટલાક મુખ્ય મુદ્દાઓ જે દરેકે યાદ રાખવા જેવા છે. 1. ઊંઘ જરૂરિયાત છે, શોખ નથી. હવા, પાણી, ખોરાકની જેમ જ ઊંઘ પણ જીવન ટકાવી રાખવા અને સ્વસ્થ રહેવા માટે અનિવાર્ય છે. એ ત્રીજો આધારસ્તંભ નથી, પણ પાયો છે જેના પર બાકીનું સ્વાસ્થ્ય ટકેલું છે.
બરાબર, પાયો છે.
2. ઊંઘ એટલે વધુ સારી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા. ઊંઘ દરમિયાન મગજ આરામ નથી કરતું, પણ સક્રિય રીતે માહિતીને પ્રોસેસ કરે છે, ગોઠવે છે અને મજબૂત બનાવે છે.
અને પેલું આધુનિક સંકટ.
3. આધુનિક જીવનશૈલી ઊંઘની દુશ્મન છે. આપણી ટેકનોલોજી, લાઇટ પોલ્યુશન, કામનું દબાણ અને ખોટી આદતો, આ બધાએ મળીને ઊંઘનો ભોગ લીધો છે, જે ગંભીર આરોગ્ય સમસ્યા છે. 4. ઊંઘ એ રોગ નિવારણ છે. પૂરતી અને સારી ગુણવત્તાવાળી ઊંઘ આપણને અલ્ઝાઇમર, કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને માનસિક બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. આ એક મફત દવા જેવું છે.
અને પેલો ઉત્પાદકતાવાળો મુદ્દો પણ બહુ મહત્વનો હતો.
હા. 5. વધુ જાગવું એટલે વધુ કામ નહીં. આપણે માનીએ છીએ કે ઊંઘ ઓછી કરીને વધુ કલાકો કામ કરીશું તો વધુ ઉત્પાદક બનીશું, પણ હકીકત ઉલટી છે. ઊંઘની કમી આપણી કાર્યક્ષમતા, સર્જનાત્મકતા, નિર્ણય શક્તિ બધું ઘટાડે છે. પૂરતો આરામ કરેલી વ્યક્તિ જ ખરેખર વધુ અસરકારક હોય છે.
આ બધા મુદ્દા આપણા રોજિંદા જીવન સાથે, ખાસ કરીને આપણા ભારતીય સમાજમાં કેવી રીતે જોડાય છે? કઈ ઉદાહરણો છે?
અરે, બહુ જ સીધી રીતે જોડાય છે. જો પરીક્ષા આવે એટલે બાળકો પર આખી રાત જાગીને ભણવાનું કેવું દબાણ હોય છે.
હા, હોય છે.
પણ આપણે જોયું કે એનાથી યાદશક્તિને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. શહેરોમાં શિફ્ટવર્ક બહુ સામાન્ય છે, એનાથી લોકોની સર્કેડિયન રિધમ ખોરવાઈ જાય છે. લગ્નો હોય, તહેવારો હોય, આપણે ત્યાં મોડી રાત સુધી જાગવાનો રિવાજ છે. ક્યારેક ઠીક છે, પણ જો નિયમિત બને તો સ્વાસ્થ્ય પર અસર પડે.
સાચી વાત છે.
અને મૂળભૂત રીતે આપણા સમાજમાં ઊંઘના મહત્વ વિશે જાગૃતિ જ ઓછી છે. આપણે એને બહુ હળવાશથી લઈએ છીએ. થોડી ઓછી ઊંઘથી શું ફરક પડે એવો અભિગમ છે.
ખરું. પુસ્તકમાં કેટલાક એવા વિચારો કે વાક્યો હશે જે એકદમ ચોંટદાર હોય, યાદ રહી જાય એવા, એવો કોઈ મુખ્ય વિચારો છે?
હા, વોકરના કેટલાક વિચારો ખરેખર આપણને વિચારતા કરી દે છે. જેમ કે વિચાર 1. આપણા મગજ અને શરીરના સ્વાસ્થ્યને દરરોજ રીસેટ કરવા માટે ઊંઘ એ એકમાત્ર સૌથી અસરકારક વસ્તુ છે જે આપણે કરી શકીએ છીએ. આ વાક્ય જ બતાવે છે કે ઊંઘ કેટલી સક્રિય અને જરૂરી પ્રક્રિયા છે.
એકમાત્ર સૌથી અસરકારક વસ્તુ.
વિચાર 2. તમારી ઊંઘ જેટલી ટૂંકી, તમારું આયુષ્ય તેટલું ટૂંકું. આ થોડું ડરાવણું લાગે, પણ સંશોધનો ઊંઘના સમયગાળા અને આયુષ્ય વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે.
અને પેલું શીખવા વિશેનું
વિચાર 3, માત્ર પ્રેક્ટિસ તમને પરફેક્ટ નથી બનાવતી, પ્રેક્ટિસ અને ત્યાર પછીની રાતની ઊંઘ તમને પરફેક્ટ બનાવે છે. આ વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, કલાકારો બધા માટે લાગુ પડે. સ્કિલ ડેવલપમેન્ટ માટે ઊંઘ અનિવાર્ય છે. વિચાર 4, આપણે ઊંઘને આળસનું લેબલ લગાવીને બદનામ કરી દીધી છે. સત્ય આનાથી વધુ દૂર ન હોઈ શકે. આ સીધું સમાજની એ માન્યતા પર પ્રહાર છે જે ઊંઘને બિન ઉત્પાદક ગણે છે.
બહુ સરસ વિચારો છે. હવે આટલી બધી માહિતી મળી, પણ સવાલ એ થાય કે આપણે રોજિંદા જીવનમાં શું કરી શકીએ, પ્રેક્ટિકલી શું કરવું? પુસ્તક કોઈ ટિપ્સ આપે છે?
હા, બિલકુલ. પુસ્તક સ્લીપ હાઇજીન, એટલે કે સારી ઊંઘ માટેની સ્વચ્છ આદતો પર ખૂબ ભાર મૂકે છે. વોકરે લગભગ 12 જેટલી ટિપ્સ આપી છે, પણ એમાંથી કેટલીક મુખ્ય અને સહેલાઈથી અપનાવી શકાય એવી છે. ફર્સ્ટ, ટાઈમ ટેબલ. બને ત્યાં સુધી રોજ એક જ સમયે સૂવાનો અને એક જ સમયે જાગવાનો નિયમ બનાવો. વીકેન્ડમાં પણ બહુ મોટો ફેરફાર ન કરો.
રોજે રોજ? રવિવારે પણ?
હા, એનાથી શરીરની ઘડિયાળ બરાબર સેટ રહે છે. 2, રૂમનું વાતાવરણ. સૂવાનો ઓરડો શક્ય હોય એટલો અંધારો, ઠંડો, લગભગ 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ અને શાંત રાખો. અવાજ અને પ્રકાશ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. 3, સ્ક્રીનથી દૂર રહો. સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં, બને તો 2 કલાક પહેલાં, મોબાઈલ, ટીવી, લેપટોપ જેવા બધા સ્ક્રીન બંધ કરી દો. એમાંથી નીકળતો વાદળી પ્રકાશ મેલાટોનિન બનતું અટકાવે છે.
આ અઘરું છે, પણ જરૂરી લાગે છે.
હા. 4, કેફીન અને આલ્કોહોલથી બચો. બપોર પછી ચા કોફી ન પીવો અને સાંજે, ખાસ કરીને સૂવાના સમયે, આલ્કોહોલ ટાળો. 5, કસરત નિયમિત કરો, પણ યોગ્ય સમયે. રોજ કસરત કરવી ઊંઘ માટે સારી છે, પણ સૂવાના 2-3 કલાક પહેલાં ભારે કસરત ન કરવી. 6, જો ઊંઘ ન આવે તો શું કરવું? આ બહુ મહત્વનું છે. જો પથારીમાં ગયા પછી 15-20 મિનિટ સુધી ઊંઘ ન આવે તો પડ્યા રહેવાને બદલે ઉઠી જાઓ. બીજા રૂમમાં જઈને મંદ પ્રકાશમાં કંઈક શાંત પ્રવૃત્તિ કરો, જેમ કે પુસ્તક વાંચો, પણ રોમાંચક નહીં. જ્યારે ફરીથી ઊંઘ આવવા લાગે ત્યારે જ પથારીમાં પાછા જાઓ. પથારીને જાગતા રહેવા સાથે ન જોડો.
આ બધી ટિપ્સ ખરેખર પ્રેક્ટિકલ લાગે છે, અને આ જ્ઞાનનો ઉપયોગ આપણે શિક્ષણમાં, કામ પર કે બાળકોના ઉછેરમાં કેવી રીતે કરી શકીએ?
ઘણું બધું કરી શકીએ. શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને સમજી શકે કે પરીક્ષા પહેલાંની રાત્રે ઊંઘ પૂરી કરવી એ ભણવા જેટલું જ મહત્વનું છે. કદાચ સ્કૂલનો સમય થોડો મોડો શરૂ કરવા વિશે વિચારી શકાય, ખાસ કરીને ટીનેજર્સ માટે. કાર્યસ્થળ પર કંપનીઓ ફ્લેક્સિબલ વર્ક અવર્સ આપી શકે, કર્મચારીઓને પૂરતી ઊંઘ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે, કારણ કે આરામ કરેલો કર્મચારી વધુ ઉત્પાદક હોય છે. અને વાલીઓ તરીકે આપણે બાળકોના સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ રાખી શકીએ, સૂવાનો એક નિયમિત સમય નક્કી કરી શકીએ. એમના વિકાસ માટે આ બહુ જરૂરી છે.
ખૂબ જ સરસ. આખી ચર્ચા ખૂબ ઉપયોગી અને આંખ ઉઘાડનારી રહી. અંતે જો હું તમને પૂછું કે આ પુસ્તક અને આપણી વાતચીતમાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ, કઈ નવી વાત જાણવા મળી?
મારા માટે 2 વાતો ખૂબ જ પ્રભાવશાળી રહી. એક તો પેલી ગ્લેમ્ફેટિક સિસ્ટમવાળી વાત, કે ઊંડી ઊંઘ દરમિયાન મગજ પોતાની જાતે જ કચરાપેટી સાફ કરે છે અને અલ્ઝાઇમર જેવા રોગોથી બચાવી શકે છે. આ ખરેખર અદ્ભુત છે.
હા, એ તો છે.
અને બીજું, ઊંઘની ગોળીઓ ખરેખર કુદરતી ઊંઘ નથી, પણ એક પ્રકારની બેહોશી છે, અને એના ફાયદા નથી એ જાણવું પણ મારા માટે નવું અને મહત્વનું હતું.
અને મને પેલી વાત ખૂબ સ્પર્શી ગઈ કે માત્ર 1 રાત ઓછી ઊંઘવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ 70% જેટલી ઘટી શકે છે. એ ખરેખર ચોંકાવનારું છે. અને સપનાઓ જે રાતોરાત થેરાપીનું કામ કરે છે, એ વિચાર પણ બહુ રસપ્રદ લાગ્યો. આપણને ખબર પણ નથી હોતી ને ઊંઘમાં આપણું મગજ કેટલું બધું કરી લેતું હોય છે.
સાચી વાત છે. ઊંઘ ખરેખર પ્રકૃતિની એક અણમોલ ભેટ છે. આપણે એની કદર કરતા શીખવું પડશે.
તો સૌ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે સમાપન કરીએ, આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંઘની આટલી બધી ગહન અને વ્યાપક અસર છે એ જાણ્યા પછી, જો આપણે સૌ વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે ઊંઘને ખરેખર પ્રાથમિકતા આપવાનું શરૂ કરીએ, તો આવનારા દસકામાં આપણા સમાજના એકંદર આરોગ્ય પર એની કેવી મોટી અને સકારાત્મક અસર પડી શકે, વિચારવા જેવો પ્રશ્ન છે નહીં?
ચોક્કસપણે, ખૂબ જ મહત્વનો વિચાર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.